నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవర్జాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం భేకారం కర్మ భూవృతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలక్షణం. જીવોને મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી એ અત્યંત દુર્લભ વાત છે, જેને આપણે આ પાંચ પરાવર્તનના માધ્યમથી જોઈ પણ રહ્યા છે અને એનું ગણિત પણ જોઈ રહ્યા છે કે આવું દુર્લભ હોવા છતાં જીવે કેટલો લાંબો કાળ આ સંસારમાં પસાર કર્યો છે. આવી દુર્લભ જે મનુષ્ય ભવની પ્રાપ્તિ, તો જો મનુષ્ય ભાવ કોઈને પ્રાપ્ત થાય તો કેવી રીતના જીવવું જોઈએ એ આપણને માતાજીના જીવનથી જોવા મળે છે. આજે માતાજીનો સમાધિ દિન છે એટલે એક વિચાર એ પણ કર્યો કે એમની દિનચર્યા ઉપર આપણે થોડો પ્રકાશ નાખીએ. જો કોઈ જ્ઞાની ધર્માત્મા આપણી સમક્ષ હાજરા હજૂર મોજૂદ હોય તો આપણે એમના જીવનમાંથી ચારે અનુયોગ જોઈને શીખી શકીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી આપણને પ્રવચનોમાં તો મુખ્યત્વે દ્રવ્યાનિયોગના જ ઉપદેશ આપ્યા છે. ક્યાંય ક્યાંય કર્ણાનિયોગના ઉદાહરણ એમાં નાખી દીધા હોય કે પ્રથમાનિયોગની સ્ટોરી નાખી દીધી હોય, પણ ચરણાનિયોગના તો એમના પ્રવચનો બહુ ઓછા છે. તો કેવી રીતના ખ્યાલ આવે કે એનું પણ પાલન કરતા હતા, તો એમના જીવનથી ખ્યાલ આવે છે. એવી જ રીતે માતાજીના જીવનથી એક મનુષ્ય ભાવની દુર્લભતા અને સાધના કેવી હોવી જોઈએ એનો આપણને ખ્યાલ આવે છે. એ આપણા ટોપિકને થોડુંક રિલેટેડ હતું એટલે આજે એ વિશે જરા લીધો છે. બે પાંચ મિનિટ જો આપણે જોઈએ, આ એક સ્લાઇડ છે એમના જીવનની દિનચર્યાની, મંગલ દિનચર્યા કરીને એક આખું એમના આપણા વિતરાવાણી વેબસાઇટ ઉપર વિડીયો છે જેમાં એમની આખી દિનચર્યાનો આખો સરસ મજાનો વિડીયો ઉતારવામાં આવ્યો છે, બધા ત્યાંથી જોવા લાયક છે. આપણે સંક્ષેપમાં જો અહીંયા સેકન્ડ સ્લાઇડ કીજે ભાઈ, આપણે સંક્ષેપમાં એમને દિવસમાં સવારથી લઈને રાત સુધી શું કરતા એ ખાલી એક નજર નાખીએ છે. અને આપણો જે અમૂલ્ય ભાવ છે એનાથી આપણે શું લાભ લેવો જોઈએ એ આપણને અહીંયાથી ખ્યાલ આવે છે. જો સવારના 5 થી 6 ધ્યાન, 6 થી 6:30 ભગવાનના દર્શન, 6:30 થી 7:30 શારીરિક કાર્ય, કેટલા કલાકો એમનો સ્વાધ્યાય કે ધાર્મિક ચર્ચા વાર્તામાં જાય છે એ તમે ગણતરી કરજો અને લૌકિક કાર્યને સબટ્રેક્ટ કરી નાખજો. હું અહીંયાથી વાંચું છું શેડ્યુલ, તમે તમારા જ્ઞાનમાં એનું ગણિત કરજો જાતે. જો શારીરિક કાર્યો બરાબર 7:30 થી 9 જૈન મંદિરમાં પૂજા અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન શ્રવણ, 9 થી 10 જૈન મંદિરમાં ચિંતન, ગુરુદેવશ્રીને આહાર દાન, 10 થી 11 પાછું ધ્યાન, 11 થી 12 આહાર અને વિહાર, 12 થી 1 સ્વાધ્યાય સંસ્મરણ. એમ આપણે તો સુવાનો ટાઈમ હોય, જરાક ભોજન આદિ કર્યા પછી તો થોડોક વિશ્રામ જોઈએ ને. એમનો વિશ્રામ શું છે જુઓ, સ્વાધ્યાય સંસ્મરણ, એના પછી 1 થી 3 તત્વચર્ચા, 3 થી 4 પૂજ્ય ગુરુદેવજીનું પ્રવચન શ્રવણ, 4 થી 5 ભક્તિ, 5 થી 6 નાંદી વિધાન. નાંદી વિધાન એટલે એક જાતની ભક્તિ આદિ છે. એના પછી 6 થી 7 વિચરણ આહાર, 7 થી 8 ચિંતન. કેટલા કલાક ચિંતન થયું? ચિંતન અને ધ્યાન જો સવારના 5 થી 6, એના પછી 10 થી 11 અને અહીંયા ત્રીજી વાર 7 થી 8 હા જૈન મંદિરમાં ચિંતન, 9 થી 10 એ પણ આવ્યું અને એ તો ગુરુદેવનું પ્રવચન છે, અરે આહાર દાન નથી છે. ચાલો પછી 8 થી 9 પ્રભુના દર્શન, 10 થી 9 થી 11 સ્વાધ્યાય. કેટલીક નવરાશની ફળો માં પાછું, હવે આના સિવાય નવરાશની ફળો ક્યાંય દેખાય છે દિવસમાં? પણ તો પણ જો ક્યાંય એવું મોકો મળે તો વિડીયો કેસેટ મનપસંદ ભગવાનના અને ગુરુદેવશ્રીના દર્શન, અને રાતના 11 થી 12 પ્રાર્થના અને ધ્યાન. જો દિવસમાં 3 થી 4 કલાક તો જે વાંચ્યું હોય, જે સાંભળ્યું હોય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, એના ઉપર તત્વચિંતન, વિચાર, એના સંસ્મરણ, અને એનાથી આ મારો આત્મા કેવી રીતના પ્રશસ્ત થાય છે એનું ધ્યાન કેટલા કલાક? 3 થી 4 કલાક તો એ દિવસના પૂજ્ય ગુરુદેવશ્રીના 3 કલાકના પ્રવચનો, સવાર બપોર, ત્યારે તો તત્વચર્ચા હતી ને સાંજના, એટલે એમાં મહિલાઓમાં જાય, એટલે 2 કલાકના પ્રવચન બરાબર. એના સિવાય એમનો પોતાનો સ્વાધ્યાય જે અહીંયા આવ્યું ને સવારના 1 થી 3 તત્વચર્ચા, અને 9 થી 11 પાછો સ્વાધ્યાય, જે ત્યાં બ્રહ્મચારી બહેનો એ ત્યાં રૂમમાં બેસીને સ્વાધ્યાયથી કરતા, તો 4 કલાક તો એ સ્વાધ્યાય. એટલે આખા દિવસમાં એ આત્માના લક્ષ્ય થતો સ્વાધ્યાય, ચિંતન, મનન, વિચાર કેટલા કલાક થયા? પૂજ્ય ગુરુદેવશ્રી કે દિવસમાં 2-4 કલાક તો સ્વાધ્યાય જોઈએ, એ તો આપણા જેવા લોકો માટે કહેતા હતા. ખ્યાલ આવે છે ને? જે હવે મુંબઈના લોકો હોય, ભાઈ મુંબઈના લોકો તો એના એટલે કામકાજ આદિમાં વ્યસ્ત છે, તો એણે પણ દિવસના 4-6 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. એ આપણા જેવા લોકો માટે મેસેજ હતો. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે દિવસના 10 થી 12 કલાક તો ઓછામાં ઓછા એમનો સ્વાધ્યાય, ચિંતન, મનન આદિ એમાં કાર્યમાં જાય છે. એના સિવાય જિનેન્દ્ર ભગવાનના દર્શન, પૂજન, ભક્તિ જુદા. ખ્યાલ આવે છે કે નહીં? જો જ્ઞાની ધર્માત્માઓના આવા તો જીવન હોય છે, અને એમના જીવનથી એક આપણે આની પહેલા પૂજ્ય સુગાનીજીનું જીવન પણ આપણે જોયું, અને એમના જીવનમાં પણ એક આત્માને પ્રાપ્ત કરવાની કેવી રૂચિ ઝંખના હતી એ આપણે એમાંથી જોયું. માતાજીની પણ કથા આપણને બધાને ખ્યાલ જ છે, અને એકવાર આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે હવે તો કામ પતી ગયું ને. હવે તો આપણો સંસાર સમુદ્રનો જે પરાવર્તન બધા હવે બંધ થઈ ગયા ને, હવે તો અર્ધપૂતગલ પરાવર્તન લિમિટ થઈ ગઈ, અને એમાં જિનેન્દ્ર ભગવાનના સમોશરણમાં સાંભળેલું છે વિદેહ ક્ષેત્રમાં કે હવે 4 ભોગ પછી તો મોક્ષે જવાનું છે, તો હવે શું મહેનત કરવાની? હવે શું મહેનત કરવાની જરૂર છે? હવે તો આપણે શાંતિથી જરાક રિલેક્સ લાઈફ કરીએ લઈએ ને. જો આ જ રિલેક્સ લાઈફ છે, ખ્યાલ આવે, જેને રૂચિ જ, જેની જેનો ઇન્ટરેસ્ટ જ એક પોતાના આત્મામાં હોય. જો આજે હવે આપણા જીવન તમે વિચાર કરો, અને આ બહુ સિરિયસલી લેવા જેવી વાત છે, આપણે આપણા જીવન વિચાર કરો, આપણો ઇન્ટરેસ્ટ ક્યાં જાય છે? જો આપણો ટાઈમ બીજે કોઈ એક્ટિવિટીઝમાં જાય છે એનો મતલબ આપણો ઇન્ટરેસ્ટ ત્યાં છે, એનો મતલબ આપણને ત્યાંથી સુખ બુદ્ધિ છે, અને સુખ બુદ્ધિ બહારના પદાર્થોમાંથી છે એટલે એ તો સ્ટ્રેટ મિથ્યાત્વ છે કે નહીં? એટલે અહીંયાથી આપણને ખ્યાલ આવે છે કે જે જ્ઞાની ધર્માત્માઓ હોય છે એમનું જીવન જ આવું સાધના આરાધનામય હોય છે. આ આ જીવન જ સમાધિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ જીવન જ સમાધિ છે. સમાધિ એટલે કોઈ મરણ કાળે હું શું કરીશ એ વસ્તુ નથી. જીવન કેવી રીતના જીવવું એ જ સમાધિ છે. અમે જોબ ક્લાસ લોકોમાં છે ને એક જનરલ ડિસ્કશન ચાલતું હોય કે ભાઈ રિટાયરમેન્ટ થયા પછી શું કરશો, બધા રિટાયરમેન્ટ માટે તૈયારી કરતા બરાબર ને, કે ભાઈ આટલું આપણે કમાઈ લઈએ, આ ટાર્ગેટ મીટ કરી લઈએ, પછી આપણે રિટાયરમેન્ટ કરી લેશું, અને રિટાયરમેન્ટ પછી કે એના પછી મસ્ત જીવીશું, તો હમણાં જીવો ને ભલા માણસ, ત્યાર પછી જીવીશું એના કરતા હમણાં જ જીવો ને. તો પણ જીવન કેવું હોવું જોઈએ એનો વિચાર એ એક સામાન્ય મિથ્યાદૃષ્ટિ જીવો કરી જ નથી શકતા. પણ ખરેખર આ જ્ઞાની ધર્માત્માઓના જીવનથી આપણને જીવન કેવું હોવું જોઈએ એનો પણ એક ઉપદેશ, સાયલેન્ટ ઉપદેશ મળે છે. ખ્યાલ આવે ને? જેવી રીતના જિનેન્દ્ર ભગવાન આ પ્રતિમા છે ઉપર ભગવાનની, એ જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા આપણને સાયલેન્ટ ઉપદેશ આપે છે કે ભગવત સ્વરૂપ કેવું હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એવી રીતના જ્ઞાની ધર્માત્માઓનું જીવન આપણને સાયલેન્ટ ઉપદેશ આપે છે કે જે ત્યાં સુધી ન પહોંચે તો ત્યાં સુધી આપણું જીવન કેવું હોવું જોઈએ. ચાલો આપણે આપણો ચાલતો વિષય જે પાંચ પરાવર્તનનો છે એમાં પાછા આવી જઈએ. જ્ઞાનીઓના સમાધિથી હા પ્રશ્ન છે કે જ્ઞાનીઓના વિરહથી આપણને શું ખોટ પડે છે. જો જ્ઞાનીઓના વિરહથી જાણે એક આપણો એક આધાર જ ચાલ્યો ગયો હોય એટલી ખોટ પડે છે. ઇમેજિન કરો એવી સિનારીઓ કે આપણે સોનગઢમાં રહીએ છીએ, પૂજ્ય ગુરુદેવશ્રીની ધારાવાહી જે એમની વાણી છે એ છેલ્લા 45 વર્ષથી ઝરી રહી છે અને સડનલી વન ફાઇન ડે એમનો વિરહ થઈ જાય અને એ વાણી આપણને હવે ન મળે, વાણી બંધ થઈ જાય. જિનેન્દ્ર ભગવાન છે, મહાવીર ભગવાન, એમની દિવ્ય ધ્વનિ 30 વર્ષથી નિરંતર દિવસમાં 4 વાર, જે 4 સંધિકાળ કહેવાય ને, એમાં 4 વાર અને 1 વારમાં 2 કલાક ને 24 મિનિટ નિરંતર એમની દિવ્ય ધ્વનિ ઝરે છે. એમનું તો આયુષ્ય વધે છે કે એવું પણ કંઈ દેખાતું નથી ને, એમને જોઈને કંઈ ખ્યાલ ના આવે. અને વિચાર કરો કે સડનલી વન ફાઇન ડે હવે દિવ્ય ધ્વનિ કરવાની બંધ થઈ ગઈ, કેમ કે હવે યોગ નિરોધ કાળમાં એ પરમાત્મા પહોંચી ગયા. તો જે શ્રોતાગણ હોય, જે મુમુક્ષુ સમાજ હોય, એની કેવી હાલત થાય? એવી જ રીતે કોઈ જ્ઞાની ધર્માત્મા હોય જે પોતાના અનુભવથી આપણને એવા અમૂલા ઉપદેશ આપતા હોય, કેમ કે બધી વસ્તુ લખીને ન સમજાવી શકાય, બધી વસ્તુ લખીને ન સમજાવી શકાય શાસ્ત્રોમાં, એમાં પણ આચાર્ય ભગવાન કેટલું લખે, પોતાની આરાધના કરે કે લખવા બેસે, ખ્યાલ આવે છે ને? તો સંક્ષેપમાં ઉપદેશ લખીને જાય, પણ એ જે સંક્ષેપનો ઉપદેશ છે એને એક્સપેરિમેન્ટ કરીને સમજાવનાર કોણ? કે જ્ઞાની ધર્માત્માઓ છે. તો જો એ એક્સપેરિમેન્ટથી આપણને સમજાવે છે તો સાક્ષાત હોય તો આપણને સરળતાથી સમજાઈ જાય છે. હવે એમનો વિરહ થઈ જાય તો એ જે ચેનલ આપણી હતી અવેલેબલ, કે આપણને એક ડાયરેક્ટ ઉપદેશ મળી રહ્યો હતો, એ બંધ થવાથી મુમુક્ષુ સમાજને ઘણી મોટી ખોટ પડે છે. અને દરેક ભવ્ય જીવોને ખોટ પડે છે. જેને અંદર રુચિ હોય પોતાના આત્માની, એને એ વિરહ ખૂબ લાગે છે. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આપણે ચાલતો વિષય જે છે પાંચ પરાવર્તનનો, જે તત્વાદ સૂત્ર પરમાગમના આધારે બીજો અધિકાર 10મું સૂત્ર, એમાં સંસારી અને મુક્ત જીવોનું વર્ણન છે. આપણે સંસારી જીવોમાં 5 પરાવર્તન જીવ નિરંતર કરી રહ્યા છે એવી વાત આપણી ચાલી રહી છે. કયા 5 પરાવર્તન છે? દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. દ્રવ્ય પરાવર્તન શું છે? કે કર્મ અને ન કર્મ દ્રવ્ય પરાવર્તન છે. કે કોઈ એક સમયે ગ્રહણ કરેલા જે સમય પ્રબદ્ધ પ્રમાણ, અનંત કર્મ પરમાણુઓ કે અનંત ન કર્મ પરમાણુઓ, એને એ જ પરમાણુઓ, એને એ જ ગુણોની અવસ્થા રૂપ ફરી પાછા બીજી વારે ગ્રહણ થાય ત્યારે એક કર્મ કે ન કર્મ દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. બરાબર, આની ચર્ચા આપણે ઘણી ડિટેલમાં થઈ. એના પછી બીજું આપણે શું જોયું? ક્ષેત્ર પરાવર્તન. એના 2 પ્રકાર કયા? સ્વક્ષેત્ર પરાવર્તન અને પરક્ષેત્ર પરાવર્તન. સ્વક્ષેત્ર એટલે કોઈ જીવ પોતાના શરીરની અથવા આત્માની નાનામાં નાની અવગાહના, જે સૂક્ષ્મ નિગોલિયા લબ્ધ અપર્યાપ્તક જીવો છે, એની 3જા સમયની અવગાહના સૌથી નાની હોય ત્યાંથી શરૂ કરીને પોતાના શરીરની અવગાહના મોટી 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 કરતા જાય, અને જે છેલ્લી સૌથી મોટી અવગાહના છે એ મહામત્સ્યની 12.5 લાખ યોજન ઘન પ્રમાણ એટલી અવગાહના ધારણ કરે ક્રમસર, તો એને એક સ્વક્ષેત્ર પરાવર્તન કહે છે. અને પરક્ષેત્રમાં આપણે શું જોયું હતું? કે લોકાકાશના જેટલા પ્રદેશો છે એ દરેકે દરેક પ્રદેશ ઉપર એ જીવ જન્મ લે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. આપણે લાસ્ટ ટાઈમ કાળ પરાવર્તન જોયું હતું, એમાં આપણે શું જોયું હતું? ના, ઇન્ડિવિજ્યુઅલ જે છે स्वक्षेत्र इज इक्वल टू पर क्षेत्र परावर्तन इज इक्वल टू क्षेत्र परावर्तन एनो कार्ड सेम है बेवनो कार्ड सेम है सिमिलरली कर्म द्रव्य परावर्तन के न कर्म द्रव्य परावर्तन इज इक्वल टू द्रव्य परावर्तन ए बधा नो कार्ड सेम है बराबर हाँ जो एक मिनिट आम नो प्रश्न है कि कोई जीव स्वक्षेत्र परावर्तन पर करे अने पर क्षेत्र परावर्तन पर करे कि जो कोई जीव छे ने ए अनंत काल थी संसार में परिभ्रमण करी रह्यो छे ए काल केटलो छे एने मापवानो एक साधन छे आ स्वक्षेत्र अने पर क्षेत्र परावर्तन एटले जीव तो संसार में निरंतर परिभ्रमण करी ज रह्यो छे तो एम समझो कि तमे बे स्टॉपवॉच चालू करी छे साइमल्टेनियसली અને બેના કેલ્ક્યુલેશન સાથે જ ચાલે છે તો બેનું પરાવર્તન સેમ ટાઈમે પૂરું થાય છે જીવ તો નિરંતર ભવો કરી રહ્યો છે શેની ડ્યુરેબિલિટી ડ્યુરેશન તમે ડ્યુરેશનની વાત કરો છો બરાબર જો ડ્યુરેશન એટલે અનંતકાળ છે જેવી રીતના સમયને માપવાના સાધનો આપણી પાસે જે છે તો સમજો સમય આવલી એના પછી મુહૂર્ત એના પછી પક્ષ માસ એના પછી વર્ષ એવા કોડાકોડી વર્ષો એનાથી અસંખ્યાત વર્ષો જાઓ તો પલ્ય પછી સાગરોપમ સાગરોપમથી મોટું કંઈ માપ જ નથી આપણી પાસે હવે સમજો અસંખ્યાત સાગરોપમ એવું કંઈક માપ જોતું હોય તો ક્યાંથી કાઢો તો ચલો તો એ આપણે કલ્પકાળમાં માપી શકીએ છીએ કલ્પકાળ એટલે 20 કોડાકોડી સાગરોપમ એવી રીતે પણ અનંતકાળ કાઢવો હોય તો એના માટે આ સમયને માપવાનું સાધન એ આ પાંચ પરાવર્તન છે ખ્યાલ આવ્યો કે નહીં તો સૌથી નાનો અનંતકાળ આપણે લાસ્ટ ટાઈમ બે ટાઈપના અનંત જોયા હતા એક સક્ષય અનંત અને અક્ષય અનંત તો આ બધા સક્ષય અનંતમાં આવે છે કે આ બધા કાળ અનંત છે પણ તોય પૂરા થઈ જાય છે બરાબર તો સૌથી નાનો અનંત એ દ્રવ્ય પરાવર્તન એના પછી એનાથી અનંત ગણો કાળ એ ક્ષેત્ર પરાવર્તન એનાથી અનંત ગણો કાળ પરાવર્તન એનાથી અનંત ગણો ભાવ પરાવર્તન પછી ભાવ પરાવર્તન બરાબર તો જો કાળ પરાવર્તનમાં આપણે શું જોયું હતું કે કોઈ જીવ ઉત્સર્ગ પેઢીના પહેલા સમયે જન્મે એના પછી નેક્સ્ટ સમય પછી નેક્સ્ટ સમય એમ કરતા કરતા આખું ઉત્સર્ગ પેઢી અવસર્ગ પેઢી જન્મનો એના પછી ઉત્સર્ગ પેઢીના પહેલા સમયે મૃત્યુ પામે પછી નેક્સ્ટ સમય સેકન્ડ સમય થર્ડ સમય એમ કરીને આખા ઉત્સર્પિણી અવસર્પિણીમાં મૃત્યુ પામે એમ કરીને બે ચક્ર જ્યારે પૂરા થાય ત્યારે એક કાળ પરાવર્તન પૂરું થાય છે આમાં જન્મ પ્લસ મૃત્યુનો કાળ છે બે એડ કરવા તો એક કાળ પરાવર્તન પૂરો થાય છે આટલો ખ્યાલ આવ્યો ચાલો આજે હવે આપણે ભવ પરાવર્તનમાં એન્ટર થઈએ છીએ પહેલા ભવ પરાવર્તન પછી ભાવ પરાવર્તન છે જો ભાવ પરાવર્તન બહુ સરળ છે સમજવાની દ્રષ્ટિએ કાળ એટલો જ લાંબો છે પણ સમજવાની દ્રષ્ટિએ બહુ સરળ છે ભૈયા એ નહીં આવો શાસ્ત્ર રખીએ લોકો કન્ફ્યુઝ હોય આ નેક્સ્ટ મારું ડિસ્કશન છે હમણાં આપણે ભાવ પરાવર્તન જોશું જો જીવ કેટલી ગતિમાં પરિભ્રમણ કરે છે ચાર નરક તિર્યંજ મનુષ્ય અને દેવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે હવે એમાં પણ અમુક ભેદ પ્રભેદો છે એમાં આપણે અત્યારના નહીં જઈએ જેવી રીતના તિર્યંજ ગતિમાં હોય તો એકેન્દ્રિયમાં બી હોય કે ત્રસ પર્યાયમાં હોય મનુષ્યમાં હોય તો પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય આ સાંભળ્યું છે પર્યાપ્ત અપર્યાપ્ત શું કહેવાય પર્યાપ્ત એટલે જે પોતાની પર્યાપ્તિ પૂરી કરીને ફૂલ ગ્રોન મનુષ્ય થશે અપર્યાપ્ત એટલે હજી જન્મ લીધો અને અંતર મુહૂર્તમાં મરી જાય ખ્યાલ આવે અથવા તો એ કર્મભૂમિના મનુષ્ય છે કે ભોગભૂમિના મનુષ્ય થશે સિમિલરલી દેવગતિમાં પણ ભેદ પડે છે કે પેલા ભવંતરિક ખ્યાલ છે ભવનવાસી વ્યંતર અને જ્યોતિષીના દેવો તો એ ટાઈપના દેવ થશે કે વૈમાનિકનો દેવ થશે આમાં મેં ફરક એટલે પાડ્યો કેમ કે આ બાકીના ત્રણ દેવો છે ને એમના આયુષ્ય નાના નાના હોય અને વૈમાનિકના દેવો મોટા મોટા આયુષ્ય હોય ખ્યાલ આવે ને તો એવી રીતના અંદર અંદર ફરક પડે છે આપણે એમાં હમણાં નહીં જોઈએ આપણે એની જરૂરત નથી કઈ ચાર ગતિ આપણે જોઈ નરક ગતિ તેર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેહ ગતિ. હવે જો આ ચારે ગતિમાં સૌથી નાનામાં નાનું આયુષ્ય થી લઈને સૌથી મોટામાં મોટા આયુષ્ય સુધી, બરાબર, સૌથી નાનામાં નાના આયુષ્યથી લઈને સૌથી મોટામાં મોટા આયુષ્ય સુધી ક્રમથી એક એક સમય વધુ વધુ આયુષ્ય ધરાવતા ભવો કરવા અને ચારે ગતિના આવા ભવો પૂરા થાય ત્યારે એક ભવ પરાવર્તન પૂરું થાય છે. બરાબર, બહુ સિમ્પલ છે. જુઓ, ભવ પરાવર્તનને પહેલા ચાર ભાગમાં ડિવાઈડ કરી નાખશું. એક છે નરક ભવ પરાવર્તન, તિર્યંજ ભવ પરાવર્તન, તિર્યંજ ભવ પરાવર્તન, મનુષ્ય ભવ પરાવર્તન અને દેવ ભવ પરાવર્તન. બરાબર, આટલું ક્લિયર. હવે ચારેને એડ કરી નાખો એટલે ટોટલ ભવ પરાવર્તનનો કાળ આવે. સૌથી પહેલા એ જીવે નરક ગતિથી શરૂ કરવા. સમજો, નરક ગતિમાં કોઈક જીવ, નરક ગતિમાં કોઈક જીવ, નરક ગતિમાં કેવું છે કે પહેલી નરકનું જગન્ય આયુષ્ય, એનાથી લઈને ઉત્કૃષ્ટ આયુષ્ય, બરાબર, 10,000 વર્ષથી લઈને એક સાગર ઉપર. એના પછી બીજી નરકમાં કોઈને 10,000 વર્ષનું આયુષ્ય હોય જ નહીં, એને એક સાગરથી જ શરૂ થાય. બીજી નરકનું જગન્ય આયુષ્ય જ એક સાગર ઉપર છે, ખ્યાલ આવ્યો કે નહીં? એમ એમ તમે નીચે નીચે જતા જાઓ તો ઉપરની નરકનું જે મેક્સિમમ આયુષ્ય એ નીચેની નરકનું જગન્ય આયુષ્ય. એટલે આમાં ગણિત બહુ સિમ્પલ છે. શરૂ ક્યાંથી કરવાનું કે સમજો, કોઈક જીવ પહેલી નરકમાં સૌથી ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય લઈને જન્મ ધારણ કરે છે, ત્યાંથી આપણે સ્ટોપવોચ ચાલુ કરી. બરાબર, હવે પહેલા તો 10,000 વર્ષમાં જેટલા સમય હોય એટલા ભવ એ જીવે પહેલી નરકમાં 10,000 વર્ષના આયુષ્ય સહિત જ લેવાના. ખ્યાલ આવ્યો કે નહીં? સમજો કે 1 વર્ષમાં 100 સમય છે, આપણે જે અંદાજો લગાવ્યો છે. આમ તો અસંખ્યાત, 1 સેકન્ડમાં અસંખ્યાત સમય આપણે ગણિત જોયું ને લાસ્ટ ટાઈમ, કેટલા બોલા સરસોના દાણા નાખતા જાઓ ને બધું જોયું ને. પણ ધારો કે 1 વર્ષમાં 100 સમય, તો 10,000 વર્ષમાં કેટલા સમય? 10,000 × 100 એટલે 10,00,000 સમય થયા. બરાબર કે નહીં? એટલે એ જીવે 10,00,000 વાર 10,000 વર્ષનું આયુષ્ય લઈને ત્યાં જન્મ ધારણ કરવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? શરૂઆત ક્યાંથી થાય? પહેલા તો સ્ટોપવોચ ચાલુ કરો. 10,000 વર્ષનું આયુષ્ય એ જીવે ધારણ કર્યું. હવે 10,000 વર્ષના જેટલા અસંખ્યાત સમયો છે એટલી વાર એ જીવે 10,000 વર્ષના આયુષ્ય સહિત જ નરકમાં ભવ ધારણ કર્યો. એના પછી એ જીવે 10,000 વર્ષ + 1 સમય, 10,000 વર્ષ + 2 સમય, 10,000 વર્ષ + 3 સમય, એમ કરતા કરતા ક્યાં સુધી જવાનું? નરક ગતિનું આયુષ્ય મેક્સિમમ કેટલું? 33 સાગરો. કઈ નરકમાં? 7મી નરકમાં. તો ક્રમસર 10,000 વર્ષ 1 સમય 2 સમય 3 સમય એમ કરતા કરતા 33 સાગરોપમના આયુષ્ય સુધી ભવ ધારણ કરે અને એ આખું એનું ચક્ર પૂરું થાય ત્યારે એક નરક ભવ પરાવર્તન પૂરું થયું. ના, જો હવે નરકથી કોઈ નરકમાં તો ઉત્પન્ન થાય નહીં, બરાબર ને? કોઈ જીવ નરકમાંથી નરકમાં ક્યારેય ન જાય. તો સમજો 10,000 વર્ષનું એને આયુષ્ય ધારણ કર્યું, ત્યાંથી પછી ઉત્પન્ન થઈને કાં તો મનુષ્ય કે તિર્યંજમાં જશે, તો પેલું સ્ટોપવોચ તો ચાલુ જ છે. ખ્યાલ આવે ને? સમય ગણતા રહેવું, ભવો આગળ ગણવા નહીં. ભવો આગળ ક્યારે ગણશો? જયારે પાછું. સમજો કે 10,000 વર્ષના આયુષ્ય એને ધારણ કરવાના છે, પણ એ મનુષ્યમાંથી આવ્યો પાછો 20,000 વર્ષના આયુષ્ય સહિત, તો સ્ટોપવોચ ચાલુ રાખવાની, ભવ આગળ ગણવાના નહીં. ભવ તો જયારે ક્રોનોલોજીકલી આગળ વધે ત્યારે જ ગણવાનું. ના, જો હવે સમજો ને, એ જ ને, નરક ગતિનું અત્યારના ચાલુ રાખવાનું, અત્યારના હવે વળી પાછું તિર્યંશનું પાછું ભવ પરાવર્તન સાયમલ્ટેનિયસલી એમ નહીં, પહેલા એક આ પૂરું કરો, એના પછી તિર્યંશ ભવ પરાવર્તન ચાલુ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા આજે હવે આમનો પ્રશ્ન છે, શ્રેણિક રાજા સાતમી નરક થી પહેલી નરકમાં આવ્યા તો એને આ ગણતરીમાં ક્યાં લેવાનું? તો જો શ્રેણિક રાજા તો હવે શાહી સમય દ્રષ્ટિ જીવ છે, આવતા ભાવે મોક્ષ જવાના છે, એટલે એમને હવે આ કોઈ પરાવર્તનમાં ગણીને કાંઈ મતલબ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા હા. જો આપનો પ્રશ્ન છે કોઈ જીવે મનુષ્ય ગતિમાં આત્મહત્યા કરી અને સાતમી નરકમાં, જો સાતમી નરકમાં જ ઉત્પન્ન થયું જરૂરી નથી, એ તો જેવા એના પરિણામ હોય આ કુગતિ થાય એટલું જરૂરી છે. જે પણ જીવ આત્મહત્યા કરે એ કોઈ બીજાને હત્યા કરવામાં જેટલો કષાય ભાવ હોય ને એના કરતા ઘણો વધારે કષાય ભાવ હોય ત્યારે પોતાની આત્મહત્યા કરે, એટલે એ જીવ નિયમથી કુગતિઓમાં જ જાય છે. ખ્યાલ આવે છે? પણ સાતમી નરકમાં જાય એવું જરૂરી નથી. હવે જો જ્યારે એ જીવે આત્મહત્યા કરી કે ગમે તે કર્યું, સર્વજ્ઞ કે ભગવાનના જ્ઞાનમાં તો હતું ને કે એનું આયુષ્ય આટલું હશે, તો એ જેટલું આયુષ્ય છે એટલું આયુષ્ય ગણતરીમાં લેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ નરક ભવ પરાવર્તન સમજમાં આવે છે, કોઈ પણ જીવ નરક ગતિમાં, નરક ગતિમાં જે અસંખ્યાત જીવો અત્યારના છે એ બધા જ જીવોનું ગણીને અનાદિકાળથી લઈને અનંતકાળ સુધીમાં ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? તો કે 10,000 વર્ષ. વધારેમાં વધારે આયુષ્ય, હા હા, એમ નહીં એમ નહીં. જો આપનો પ્રશ્ન છે કે બીજી નરકમાં એક સાગરનું આયુષ્ય, તો એક સાગરમાં જેટલા સમય એટલી વાર ત્યાં ઉત્પન્ન થવાનું, એમ નહીં. આ તો જો આપણે જમ્પ સીધો 10,000થી શરૂ કર્યું ને, નરકોના નરક ભાવ પરાવર્તન ગણવા માટે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ લીધો 10,000 વર્ષનું આયુષ્ય. પણ ટેકનિકલી તો વન સમયથી શરૂ થવું જોઈએ ને, ટેકનિકલી વન સમયથી શરૂ થવું જોઈએ. પણ એવો કોઈ જીવ જ નથી જે એક સમયનું આયુષ્ય ધારણ કરે, એટલે ત્યાં 10,000 વાર, એટલા સમયો વાર ત્યાં એટલા ભાવ એને ધારણ કરે. હવે તો એક એક સમય વધતા વધતા આગળ જાય છે, તો એટલે એક હવે એક જ વાર એક સમયનું આયુષ્ય, એટલે એ પર્ટિક્યુલર આયુષ્ય એક જ વાર ધારણ કરવા. ખ્યાલ આવે છે? એમ થઈને 10,000 વર્ષથી 33 સાગરો પંપ સુધી એણે એક એટલું નરક ભાવ પરાવર્તન પૂરું કર્યું. હવે એના પછી તિર્યંશ ભાવ પરાવર્તન શરૂ થયું. તિર્યંશ ભાવ પરાવર્તનમાં જગનને આયુષ્ય કેટલું, એટલે તિર્યંશ ગતિઓના જગનને આયુષ્ય કેટલું? કોઈ પણ જીવ તિર્યંશ ગતિમાં હોય ગમે તે ભાવમાં, એનું જગનને આયુષ્ય કેટલું? આપણે જોયું ને લાસ્ટ ટાઈમ કે જગનને આયુષ્ય અંતર્મૂળ એટલે કે શ્વાસનો 18મો ભાગ છે. એનાથી ઓછું આયુષ્ય એક સમયનું કે એક આવલીનું કોઈનું હોતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો ફરીથી એ જ ગણિત તમે લો કે સર્વ જગન્ય આયુષ્ય તિર્યંશ ગતિનું એ જીવે ધારણ કરવા, કેટલી વાર? એ અંતર મુહૂર્તમાં જેટલા સમયો છે એટલી વાર. ખ્યાલ આવે ને? પેલા 10,000 વર્ષમાં સમયો ઘણા અધિક છે, બહુ વધારે છે, ઓલા તો હવે અંતર મુહૂર્તમાં જ છે, તો એટલા ભાવ એને ત્યાં ધારણ કરવા. હવે ત્યાંથી વધતા વધતા ક્યાં સુધી જવાનું? તિર્યંશ ગતિનું મેક્સિમમ આયુષ્ય કેટલું? બોલો બોલો બોલો. 3 પલ્યોપમ. તિર્યંશ ગતિનું મેક્સિમમ આયુષ્ય 3 પલ્ય. પલ્ય કહો, પલ્યોપમ કહો, એક જ છે. ખ્યાલ આવે? એ ભોગભૂમિના તિર્યંશોનું આયુષ્ય 3 પલ્ય. ભોગભૂમિમાં કઈ ભોગભૂમિ? ઉત્તમ ભોગભૂમિ, જે ફર્સ્ટ કાળ જેવી વ્યવસ્થા જે હોય ને એવી ભોગભૂમિ. ખ્યાલ આવે ને? તો એને અંતર મુહૂર્તમાં એટલા અસંખ્યાતવાર જન્મ ધારણ કરીને પછી અંતર મુહૂર્ત પ્લસ 1 સમય, અંતર મુહૂર્ત પ્લસ 2 સમય, અંતર મુહૂર્ત પ્લસ 3 સમય, એમ કરતા કરતા 3 પલ્યના આયુષ્ય સુધી પહોંચવાનું. જો આપણે નીચે નરક ગતિમાં સાગરો પણ જોયા, અહીંયા પલ્ય જોયું, એમાં શું કનેક્શન? પલ્ય અને સાગરનું કનેક્શન કોઈને ખ્યાલ છે? પલ્ય ઓછું સાગર વધારે, ચલો વેરી ગુડ. પણ ગણિત શું ત્યાં? હા વેરી ગુડ. એક સાગરોપમમાં 10 કોડાકોડી પલ્યોપમ આવે છે, એટલે 1 સાગર ઇઝ ઇક્વલ ટુ 10^15 પલ્ય. ख्याल आए कि नहीं एटले केटला भव नरक में कर्या अने केटला भव तिर्यंच में कर्या एनो रिलेटिव तो आपने अंदाजो आवो जोईए कि नहीं तो तिर्यंच में ओछा भव कर्या कि नरक में ओछा भव कर्या जो फरीदी आजे अपने नरक भव परावर्तन छे अने तिर्यंच भव परावर्तन जोईए एमां ओछा भव क्या कर्या अरे तिर्यंच में कर्या ने गणित तो तमे जुओ અહીંયા ખાલી પલ્ય પલ્ય સુધી જ કર્યા અને અહીંયા 33 સાગર સુધી કર્યા એક એક સમય વધતા હોય શું કહો છો 10,000 વર્ષનું જે નરકનું જગન્ય આયુષ્ય હા ના ના એમ નહીં એમ નહીં એમ નહીં જો પહેલા આપણે તિર્યંચ ગતિનું સર્વ જગન્ય આયુષ્ય અંતર્ગત બરાબર એમાં અંતર્મુહૂર્તમાં જેટલા સમય છે એટલી વાર ત્યાં ભવ કર્યા અને અહીંયા પણ 10,000 વર્ષમાં જેટલા સમય છે એટલી વાર ત્યાં ભવ કર્યા એવું નથી એમ નહીં ગણવા સમજો કે એક અંતર્મુહૂર્તમાં ચલો આપણે સિમ્પલ ગણિત લઈએ બરાબર સમજો એક અંતર્મુહૂર્તમાં 100 સમય તો તિર્યંચમાં કેટલા ભવ ધારણ કર્યા અંતર્મુહૂર્ત સુધી 100 ભવ ધારણ કર્યા બરાબર હવે એવા કેટલા અંતર્મુહૂર્ત 10,000 વર્ષમાં 10,000 વર્ષમાં ઘણા બધા અંતર્મુહૂર્ત આવ્યા ને તો એટલા અધિક ભવ નરક ગતિમાં અત્યાર સુધી થયા ખ્યાલ જો તિર્યંચ ગતિમાં જીવ અધિક ભવ ધારણ કરે છે ઇન જનરલ નરક ગતિ કરતા એ ફેક્ટ જુદું છે પણ હમણાં જે કેલ્ક્યુલેશનમાં નરક ગતિના ભવો અધિક ધારણ કર્યા ઇન જનરલ તિર્યંચ ગતિમાં જીવ સર્વાધિક ભવ ધારણ કરે છે એનાથી ઓછા ભવ દેવ ગતિમાં ધારણ કરે છે એનાથી ઓછા ભવ નરક ગતિમાં ધારણ કરે છે એનાથી ઓછા ભવ મનુષ્ય ગતિમાં ધારણ કરે આ તો એક સામાન્ય નિયમ થયો પણ હમણાં અહીંયા જે કાળ ગણવામાં આવે છે તો નરક ભવ પરાવર્તન ઇઝ મચ બિગર કમ્પેર્ડ ટુ તિર્યંચ ભવ પરાવર્તન ખ્યાલ આવે છે કે નહીં હવે સમજો બીજો એક પોઈન્ટ આપણે એ જોયું અહીંયા કે નરક અને તિર્યંચ ભવ પરાવર્તન આપણા થયા હવે એના પછી આવશે મનુષ્ય ભવ પરાવર્તન હવે બીજો પોઈન્ટ એ છે કે આજે તો આપણે ખાલી આયુષ્યના સમયો ગણ્યા બરાબર પણ હવે બે ભવ ધારણ કરવાની વચ્ચે જે ગેપ પડે છે સમજો હવે આપણે એ જીવે અંતર્મુહૂર્તનું આયુષ્ય ધારણ કરનાર મનુષ્ય ભવ પહેલા એને ધારણ કર્યો બરાબર કોઈ જીવનો સર્વ જગન્ય જે મનુષ્ય આયુ હોય મનુષ્ય આયુમાં પણ મિનિમમ થી મેક્સિમમ આપણે લેવાનું ને તો મિનિમમ કેટલું અંતર્મુહૂર્ત એ પણ શ્વાસનો 18મો ભાગ જે સમૂર્ચન મનુષ્ય હોય અપર્યાપ્ત એનો બરાબર અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું એ પણ 3 પલ્લે એ પણ ઉત્તમ ભોગભૂમિનું 3 પલ્લે બરાબર તો હવે સમજો કે એણે એ જીવે અંતર્મુહૂર્તના આયુષ્યવાળું મનુષ્ય ભવ ધારણ કર્યો એના પછી એણે અસંખ્યાતવાર એ જ મનુષ્ય ભવ અંતર્મુહૂર્તના આયુષ્યવાળું ધારણ કરવાનો છે બરાબર તો એક તો આપણે ગણ્યું કે આ દરેક ભવના સમયો કેટલા એટલે કેટલી વાર ભવ ધારણ કરવાનો છે હવે થયું કે બીજો બે ભવની વચમાં ગેપ કેટલો એક મનુષ્ય ભવથી બીજો મનુષ્ય ભવ મળતા કેટલો ટાઈમ લાગશે અને એ બી અંતર્મુહૂર્તવાળા જ આયુષ્યવાળો ખ્યાલ આવે છે કે નહીં હવે એનું ગણિત થઈ શકતું નથી એટલે એ જે ગેપ જે છે ગેપ કેન બી મોર ઓર લેસ ખ્યાલ આવે છે કે નહીં સમજો કે મેં બે પલ્લેવાળા ભોગભૂમિના મનુષ્યનું આયુષ્ય ધારણ કર્યું હવે એના પછી મારે બે પલ્લે અને એક સમયનું મનુષ્ય આયુષ્ય ધારણ કરવાનું છે હવે ભોગભૂમિમાં જ મળશે કર્મભૂમિમાં તો પલ્લેનું આયુષ્ય નથી બરાબર એટલે એક ભોગભૂમિના મનુષ્ય પછી બીજી વાર પાછો ભોગભૂમિનો મનુષ્ય જીવ ક્યારે થશે
ખ્યાલ આવે છે ને, એ કાળ ઘણો લાંબો હોય, ઘણો લાંબો હોઈ શકે. તીર ઇંચના ભાવ તો એ અધિક મળે છે ને, મનુષ્યના ભાવ સાવ ઓછા છે. એટલે આમાં રિલેટિવિઝમ નથી જોવું આપણે કે નરક ભાવ પરાવર્તન મોટું કે તીર ઇંચ. સિસ્ટમ સેમ જ છે, બધા જ ભાવોનું કેલ્ક્યુલેશન કરવાની સિસ્ટમ સેમ જ થઈ. આ સમજાય છે કે નહીં? સિસ્ટમ સમજાય ગઈ કે નહીં? જો નરક ગતિનું 10,000 વર્ષથી 33 આગરો, તિર્યંજ ગતિનું અંતર્મુહૂર્તથી 3 પલ્ય, મનુષ્ય ગતિનું અંતર્મુહૂર્તથી 3 પલ્ય, હવે દેવગતિનું કેટલું? 10,000 વર્ષથી 33 ને 31 આગરો. 31 આગર કેમ? હા, કેમ કે 31 સાગર એ જે આપણે ઉપર 16 સ્વર્ગ છે. જો પેલા ભવંતરિકના આયુષ્ય તો નાના નાના છે, હવે વૈમાનિકનું જેમ જેમ આયુષ્ય વધે એમ એમ જીવ ઉપર ઉપરના સ્વર્ગમાં જન્મ લેતો થાય છે. તો પેલા 16 સ્વર્ગ આવે, પછી 9 ગ્રહવેગ આવે, પછી 9 અનુદિશ આવે, અને ભાઈ 5 અનુત્તર આવે. બરાબર, 9 ગ્રહવેગ સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં જઈ શકે છે. આપણને આવે ને 6 ઢાળામાં, મુનિવ્રત ધાર અનંતવાર ગ્રહવૈક ઉપજાય. આજે જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એ ખૂબ તપ તપીને એટલા એ શુભ ભાવથી 9મી ગ્રહવૈક સુધી ઉત્પન્ન થઈ શકે, પણ મિથ્યા દ્રષ્ટિ છે. એના પછી જે 9 અનુદિશ અને 5 અનુત્તર એમાં બધા જીવો સમ્યક દ્રષ્ટિ જ છે. તો એ જીવો હવે પરાવર્તન નથી કરવાનો, એનો કાળ અલ્પ છે. અડધા હાફ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ વ્યાજ છે, એટલે એને કાઉન્ટિંગમાં નથી લીધું. તો 9મી ગ્રહવૈક સુધીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? 31 સાગરો. 31 સાગરો એટલે અંતર્મુહૂર્તમાં, અરે સોરી, 10,000 વર્ષના પહેલા જેટલા સમયો છે એટલા ભાવ ધારણ કરીને, પછી 1 સમય, 2 સમય એમ કરતા કરતા 31 સાગરો સુધી ભાવ ધારણ કર્યા. તો હવે ટોટલ ભાવ પરાવર્તનનો કાળ કેટલો? એક નરક ભાવ પરાવર્તન પ્લસ તિર્યંજ ભાવ પરાવર્તન પ્લસ મનુષ્ય ભાવ પરાવર્તન પ્લસ એક દેવ ભાવ પરાવર્તન. એના પછી જયારે નેક્સ્ટ પાછું નરક ગતિનું 10,000 વર્ષનું આયુષ્ય ધારણ કરે એટલે એક ભાવ પરાવર્તનનું ચક્ર પૂરું થયું. ખ્યાલ આવે છે ને? એક એક સમય વધતું ક્રમસર આયુષ્ય. જો ગણિતમાં મુખ્ય શું છે કે એક બાજુ કાળ ગણવાનું ચાલુ છે અને એક બાજુ આ જે ભાવોનું કાઉન્ટિંગ છે, તો નેક્સ્ટ લેવલ પર જ એને જન્મ લેવાનો ત્યારે જે ગણતરી આગળ વધે, નહીં તો ગણતરી આગળ ન વધે. ખ્યાલ આવે છે ને? જો આપણે આ ગણિત જાણીને ફાયદો શું કે ઇવેન્ચ્યુઅલી તો આ જાણીને આપણને વૈરાગ્ય થવું જોઈએ કે આ જે 4 ગતિમાં જીવે કેટલા ભાવો ધારણ કર્યા છે, એટલા અનંતા અનંતા ભાવો ધારણ કર્યા છે કે જેને કાળના માપથી સમજાવી શકાય એવું નથી. જે ગણિત હોય ને, મેથ, મેથમાં ધર 2 ટાઈપ્સ, 1 ઇઝ સંખ્યામાન અને 1 ઇઝ ઉપમામાન. જો સમજો, આપણને થોડું ઇન્ટરેસ્ટિંગ છે. એક કહેવાય સંખ્યામાન અને એક કહેવાય ઉપમામાન. જે એલ્જીબ્રા હોય ને, એલ્જીબ્રા એટલે શું? તમે નંબર્સથી જે ગણી શકો તે. આપણે જે એક્ચ્યુઅલી ને બધામાં જે પણ આપણું કામ છે શું છે કે નંબર ક્રંચિંગ આપણે કરીએ, બરાબર, જે ગણિતથી આપણે રમત કરીએ, જે પણ નંબર્સથી રમત થાય છે બધું સંખ્યામાન છે. જે વસ્તુ ગણી શકાય છે એ સંખ્યામાન છે. ખ્યાલ આવે છે? જેવી રીતના 1, 2, 3, 4 નંબર વધતા જાઓ ક્યાં સુધી પહોંચી શકો તમે? 100, પછી 1000, 1,00,000, કરોડ, પછી અબજ, એના પછી ખરબ, ખરબ પછી નીલ, પદ્મ, શંખ, એવા બધા પણ યુનિટ છે. આપણે જે નોર્મલ જે ઇંગ્લિશ વર્લ્ડ પાસે તો મિલિયન, બિલિયન, ટ્રિલિયન્સ, એના પછી આગળ કાંઈ નંબર્સ નથી ને લગભગ. પણ આમાં તો ખરબ પછી પદ્મ, નીલ, શંખ એવું કંઈક છે. જે ઇન્દ્ર હોય ને, 100 ધર્મ ઇન્દ્ર, 40 નીલ શું છે? એની સચી ઇન્દ્રાણી, ખાલી ઇન્દ્રાણી નહીં, સચી ઇન્દ્રાણી. એ બાકીની ઇન્દ્રાણીઓ તો ઘણી, સચી ઇન્દ્રાણી કેટલી? 40 નીલ. એટલે કરોડ અરબ ખરબ પદ્મ નીલ, સોચો કેટલી. એક ટાઈમ એક જ હોય પણ એ મૃત્યુ પામે. એટલે જો ઇન્દ્રનું જો ગણતરી કરો, સૌધર્મ ઇન્દ્રનું આયુષ્ય 2 સાગરોપો, શચીન્દ્રાણીનું આયુષ્ય 5 પલ્ય હશે. ચાલો તો એક પલ્ય, અરે એક સાગરમાં કેટલા પલ્ય? 10^15 જે આપણે જોયા, એ જે 10 કોડા કોડી. હવે ડિવાઈડ કરો કે 2 × 10^15 ડિવાઈડ બાય 5, એટલી નીલ, એટલી ઇન્દ્રાણીઓ. ખ્યાલ આવે ને? એટલે આટલી બધી એક સાથે નથી હોતી. એક સચિ ઇન્દ્રાણી છે એ મૃત્યુ પામે, ત્યાં નવી સચિ ઇન્દ્રાણી આવે. ખ્યાલ આવે ને? એટલે બિચારાને કેટલો વિરોધ થતો હશે સચિ ઇન્દ્રાણીને, વિચારતો કે આટલી બધી વાર એની સચિ ઇન્દ્રાણી મૃત્યુ પામે છે. વૈરાગ્ય છે ને, જો આ તો હસવાની વાત નથી. બાકી સૌધર્મ ઇન્દ્ર એ વૈરાગી જીવ છે, એ પોતે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, નેક્સ્ટ ભાવે મોક્ષ જવાના છે, પણ તો એ અવિરતી છે. એટલે એ જાતના એને ત્યાં સંયમના ભાવ નથી, તો એ જાતના એને દુઃખ પણ છે. 3 કષાય ચોકડી બાકી છે તો એ જાતના એને દુઃખ પણ છે. ખ્યાલ આવે? તો જો આ રીતે આપણે આ ભાવ પરાવર્તન જોયું, જો હવે થોડાક ભાવ પરાવર્તન એનો હું તમને નામ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં, કેમકે હવે ભાવ પરાવર્તન સમજવું થોડું અઘરું છે. આટલું અત્યાર સુધી સમજવું ઈઝી છે, કેમ કે આ બધા શબ્દો આપણે બહુ ફેમિલિયર છે, સાંભળેલા છે. હવે આ શબ્દ થોડા અઘરા છે. ભૈયા સ્લાઇડ લગાના અપના વો ટેબલ, તમે આ વાંચવાની મહેનત ના કરતા. પહેલા હું જે કહું છું એ શબ્દ સાંભળો બસ. જો આપણને બધાને ખ્યાલ છે કર્મ કેટલા હોય? 8, બરાબર. હવે કર્મનો બંધ જીવને થાય છે. કર્મનો બંધ જીવને ક્યારે થાય? જીવ જયારે મોહ રાગ દ્વેષ પરિણામ કરે ત્યારે કર્મનું આવવું થાય અને બંધાવવું થાય. બરાબર? પહેલા સિમ્પલ રાખ્યો, એ જે બંધ થાય છે એ બંધ 4 પ્રકારના છે. કોઈ સાંભળ્યા છે કયા છે 4 પ્રકાર? હા, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ, પછી પ્રકૃતિ બંધ. સોરી, હા ચલો, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાવ. બરાબર? આ 4 તો આપણે સાંભળેલા છે. હવે આ પ્રકૃતિ બંધ ને પ્રદેશ બંધ કોને કારણે થાય છે? જીવના યોગના પરિણામને કારણે. અને સ્થિતિ બંધ ને અનુભાવ બંધ કોને કારણે થાય છે? કષાયને કારણે. કષાયને કારણે. આ કષાય શું છે? જીવના મોહ રાગ દ્વેષના પરિણામ, એટલે મિથ્યાત્વ અને રાગ દ્વેષ, એટલે કે મિથ્યાત્વ ક્રોધ માન માયાલો, એમ બધું ઇન્ક્લુડ કરી નાખ્યું બાકી. એ કષાય ભાવ છે, એનાથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. આ પ્રકૃતિને પ્રદેશ બંધ યોગથી થાય છે. યોગ શું છે? જીવના મન વચન અને કાયાના નિમિત્તથી આત્મ પ્રદેશોનું જે કંપન થાય છે એને કહેવાય ભાવયોગ, અને એનાથી કર્મને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થવી એને કહેવાય દ્રવ્યયોગ. બરાબર છે? ભાવયોગ અને દ્રવ્યયોગ. આ કર્મને આકર્ષવાની શક્તિ જે ઉત્પન્ન થઈ એનાથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થયા. પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ આવશે અને પ્રદેશ એટલે કેટલા કર્મ પરમાણુ આવશે. બરાબર? આટલું ક્લિયર? અને જ્યારે જીવે મોહ રાગ દ્વેષ પરિણામ કર્યા તો એ મોહ રાગ દ્વેષ પરિણામથી જે કષાય થયા તો કેટલી ઇન્ટેન્સિટીથી એને કષાય કર્યા એનાથી એ કર્મની સ્થિતિ નક્કી થાય છે અને કર્મનો અનુભાગ નક્કી થાય છે. આટલું ક્લિયર છે? ઓકે. એટલે કોઈ પણ સમયે, કોઈ એક સમયે જ્યારે જીવ વિકારી ભાવ કરે છે ત્યારે આમાં શું શું થાય છે આપણે એ સમજ્યું. એક બાજુ જીવના યોગના પરિણામ થયા એટલે ચાલુ જ છે. જ્યાં સુધી અયોગી નથી થતા ત્યાં સુધી એ જીવના યોગના પરિણામ કન્ટિન્યુઅસલી ચાલુ છે. તો ત્યાં કંઈક તો પ્રદેશોનું કંપન થયું અને કર્મનું આવવું થયું. બીજી બાજુ અહીંયા જીવના એ સમયના કષાયના પરિણામ થયા. એ કષાયના પરિણામથી જે આવેલા કર્મ છે એ આવેલા કર્મમાં સ્થિતિ અને અનુભાગ પડ્યા. બરાબર? આટલું ક્લિયર? હવે જો આપણે ચાર ફેક્ટર કન્સિડર કરશું ભાવ પરાવર્તનમાં. આપણે ચાર ફેક્ટર જોવાના છે. આ જીવના ભાવ પરાવર્તન છે એટલે આમાં જીવના ભાવો પણ આવશે અને કર્મની વાત પણ આવશે. એટલે જરાક એ રીતે સમજો. પહેલો ફેક્ટર છે જીવના યોગના પરિણામ. કયો ફેક્ટર છે? જીવના યોગના પરિણામ. એને કહેવાય યોગ સ્થાન. યોગ સ્થાન એટલે શું છે એ પણ તમને સમજાવું. આપણે ખાલી શબ્દ સાંભળવામાં. બીજું ફેક્ટર છે જીવના અનુભાગના પરિણામ, એટલે સોરી કર્મના અનુભાગના પરિણામ. જે કર્મ આવ્યા ને એ કર્મ આવ્યા એમાં અનુભાગ એટલે કે એની ફળ આપવાની શક્તિ કેટલું ફળ આપશે એ નક્કી થયું. એને કહેવાય અનુભાગ સ્થાન. શું કહેવાય એને? અનુભાગ સ્થાન. પહેલું હતું યોગ સ્થાન, બીજું અનુભાગ સ્થાન, હવે ત્રીજું જે સ્થિતિ બંધાય ને કર્મની, જે કર્મ આવ્યા એમાં જે સ્થિતિ બંધાય તો એને સ્થિતિ એટલે કેટલો કાળ સુધી એ કર્મ જીવ સાથે રહેશે. ખ્યાલ આવે? કેટલો કાળ સુધી જીવ સાથે રહેશે તો એને કહેવાય સ્થિતિ સ્થાન. શું કહેવાય? સ્થિતિ સ્થાન. અને ચોથું ફેક્ટર છે કે એ જે સ્થિતિ બંધાવવા માટેના જીવના પરિણામ. ફરીથી જો ચાર ફેક્ટર આપણે જોવાના છે. પહેલું છે યોગ સ્થાન, બીજું અનુભાગ બંધાવવા માટેના જીવના પરિણામ એને કહેવાય અનુભાગ સ્થાન, ત્રીજું સ્થિતિ બંધાવવા માટેના જીવના પરિણામ એને કહેવાય સ્થિતિ સ્થાન. એક મેં શબ્દ મિસ કર્યો ને, સ્થિતિ અધ્યવસાય સ્થાન એ જોઈએ ને. જો આપણે કર્મ જે આવ્યા બે વસ્તુ થઈ ને, એક બાજુ યોગના પરિણામ થયા જેનાથી પ્રકૃતિ પ્રદેશ બન થયો, એક બાજુ કશાયના પરિણામ થયા. આ જે કશાયના પરિણામ જે થયા જેનાથી અનુભાગ અને સ્થિતિ બંધ પડ્યો એ નામ તો જનરલ છે કશાયના પરિણામ, પણ એમાં એક કશાયના પરિણામ એવા છે કે જેનાથી સ્થિતિના બંધનું નક્કી થાય છે કે કેટલો ટાઈમ સુધી એ કર્મ રહેશે એ એક પરિણામ છે. અને એક પરિણામ એવા છે કે જેનાથી કેટલા અનુભાગનું ફળ મળશે એ નક્કી થાય છે. ખ્યાલ આવે ને? એ કશાયના પરિણામને બેમાં વિભાજિત કરો. એક છે અનુભાગ બંધ એના માટેના કશાયના પરિણામ, અને એક છે સ્થિતિ બંધ માટેના કશાયના પરિણામ. ખ્યાલ આવ્યો? આ યોગના પરિણામ છે, જીવના પરિણામ છે. આ કશાય બંધ અધ્યવસાય સ્થાન એ જીવના પરિણામ કે જેનાથી કશાયનો અરે અનુભાગનો બંધ નક્કી થાય છે. ખ્યાલ આવ્યો? ત્રીજું સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન એટલે કે જીવના એવા પરિણામ કે જેનાથી કર્મની સ્થિતિ નક્કી થાય છે. ખ્યાલ આવ્યો? અને ચોથું ફેક્ટર છે સ્થિતિ સ્થાન એટલે કર્મની એક્ચ્યુઅલ સ્થિતિ. ચોથું ફેક્ટર છે કર્મના જીવ સાથે બંધાવા કેટલો ટાઈમ બંધાયેલો રહેશે એનો કાળ એટલે કર્મનો ફેક્ટર. અને બીજા ત્રણ ફેક્ટર કોના છે? જીવના પરિણામ. ખ્યાલ આવ્યો? થોડો ખ્યાલ આવે છે? ફરીથી જોઈએ. એક છે યોગ સ્થાન એટલે કે જીવના પ્રદેશોનું કંપન, એની શક્તિ, પ્રદેશોના કંપનની શક્તિ. આ દરેકે દરેક ચાર વસ્તુ છે ને, એ ચારે ચારમાં જગન્યથી લઈને ઉત્કૃષ્ટ સુધી આવશે કે એકદમ ઓછું કંપન કે એકદમ વધારે કંપન. ખ્યાલ આવ્યો? એને કહેવાય યોગ સ્થાન. પછી બીજું જીવના કશાયના પરિણામ કે જેનાથી અનુભાગ બંધ નક્કી થાય છે. તો એવા કશાયના પરિણામ કે જેનાથી એકદમ મંદ અનુભાગ બંધ પડે છે કે એવા કશાયના પરિણામ કે એકદમ તીવ્ર અનુભાગ બંધ પડે છે. ખ્યાલ આવ્યો? પછી થર્ડ જીવના કશાયના પરિણામ કે જેનાથી સ્થિતિ બંધ નક્કી થાય છે. તો એવા કશાયના પરિણામ કે જેનાથી જગન્ય સ્થિતિ નક્કી થઈ કે એવા કશાયના પરિણામ કે જેનાથી તીવ્ર સ્થિતિ બંધાય. અને ચોથું છે સ્થિતિ સ્થાન એટલે કર્મની સ્થિતિમાં જગન્ય કાળથી લઈને ઉત્કૃષ્ટ કાળ સુધી. ખ્યાલ આવે છે? આ ચાર વસ્તુ એના પર થોડુંક તમે વિચાર કરજો, સ્લીપ ઓવર ઇટ, ડાયજેસ્ટ ઇટ અ લિટલ બિટ. એ ચાર ફેક્ટર્સ જે છે हाँ, त्रण जीवना परिणाम एक कर्मनी स्थिति बराबर स्थिति बे वक्त आयु एक कर्मनी स्थिति छे अने एक जीवना परिणाम छे के जेनाथी स्थिति बंद नक्की थाय ख्याल आवे एक एक स्थिति स्थान छे अने एक स्थिति बंद अध्यवसाय स्थान एटले के जीवना परिणाम जेनाथी कर्मनी स्थिति नक्की थाय चार नाम फरीथी बोलू छू जो अहीं स्लाइड पर पण छे तमे ऊपर वाँची शको छो जो बोल्ड लेटर में ऊपर छे ना लेफ्ट आपणे आ साइड थी वाँचीए छे योग स्थान पहलू छे योग स्थान बीजो अनुभाग बंद अध्यवसाय स्थान बराबर त्रीजू छे स्थिति बंद अध्यवसाय स्थान अथवा एने पण कषाय अध्यवसाय स्थान पण कहेवाय छे अने चौथू छे स्थिति स्थान स्थिति स्थान एटले कर्मनी स्थिति एक्चुअल टाइम काल बराबर अने बीजा त्रण जे छे जीवना परिणाम जीवना एवा परिणाम के जेनाथी स्थिति बंद नक्की थयो तो कहेवाय स्थिति बंद अध्यवसाय स्थान जीवना एवा परिणाम जेनाथी अनुभाग बंद नक्की थयो तो कहेवाय अनुभाग बंद अध्यवसाय स्थान अने बाकी तो जीवना योगना परिणाम ख्याल आवे छे थोड़ूक आ चार शब्द ने હજી સમજવાની ટ્રાય કરજો આનું ગણિત આપણે નેક્સ્ટ ટાઈમ જોશું ચાલો જીનવાણી સ્થિતિ લઈએ હે જીનવાણી ભારતી તો જપો દિન રહે જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે તું બોલો જીનવાણી માતનો અનંત કૃપા નિધાન શ્રી ગહન ગુરુ દેવનો પ્રશમ મૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો